જેમણે પોતાના વૈરાગ્યના માધ્યમથી હજારો લાખો આત્માઓને સંસારમાંથી ઉખેડી નાખી પરમાત્મામાં જોડી દીધા છે, એવા સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી સંસાર છૂટતાની સાથે પરમાત્મા મળતાની સાથે મોજમાં આવી અદ્ભુત જેમણે રચના કરી, પાના પાના રે ભવજળ પાર શ્રીહરિ સંત મળી, એની નવ કડી આપણે કાલે સમજાતા. આવો આપણે આજથી દસમી કડીથી પ્રારંભ કરીએ, સાંભળીએ દસમી કડી.
ભારે દુઃખ પાર શ્રી હરિ श्री हरि संत मणि।
કેમ છો? મોજમાં. મોજ કોને કહેવાય? નિષ્ફળ સમ દેખાડે છે. મોજ મેં ક્ષમતા કે દુનિયા કહે છે, અન્ના મોજ કહેવાય. મસ્તીમાં આવ્યા સમય. અને ભાઈ આવે જ ને, રહી રહી લાખેણી લા શ્રીહરિ સંત મળે, રહી રહી લાખેણી લાજ. લાખણ એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ લાજ કોને કહેવાય ખબર? આ લોકમાં રહે ને પરલોકમાં રહે, જીવતા લાખના મોવા પછી હવા લાખના. ને તો આ જગતમાં બહુ દાખલો કરે ને તો બહુ વધી વધી જીવે ત્યાં સુધી લાજ રહે, પણ મરે ત્યાં લાકડા જેવો થઈ જાય, તે મરતા મરતા લાજ ખોતો જાય. નિષ્કોળાન સ્વામી કે, રહી રહી રે લાખણી લા શ્રીહરિ સંત મળે, ભગવાન મળ્યા માટે લાખણી લાજ રહી ગઈ. અને ભક્તો, જેને આ લોક અને પરલોક બે લાજ રાખી હોય એને ભગવાનને ભજવા જ પડે, ભગવાનમાં પ્રીતિ કરવી જ પડે, ભગવાન નિષ્ઠા દ્રઢ કરવી જ પડે. અને જેણે જેણે કરી છે બધાની લાખણી લાજ રહી ગઈ, જેણે જેણે કર્યો. અનેક ઇતિહાસો તમને જોવા મળશે. મારે જે એકવાર ગઢપુર બિરાજતા હતા, બહુ પ્રસિદ્ધ વાત છે, વિસનગરનો સંઘ આવ્યો. મહારાજ ભક્તોને કીધું, ભક્તો કેમ છો? તો મહારાજ, આમ તો આપનું ભજન ખૂબ થાય એટલે આનંદ છે, પણ સુબો બહુ ભયંકર છે, સુબો વિઘન બહુ કરે છે, જેથી કરીને ક્યારેક વિઘન થાય છે. લાલદા સુબો મહારાજ આપનો દ્વેષી જબરો છે. બોલતા બોલતા ભક્તોની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મારું હૃદય પણ કંપી ઉઠ્યું. મારા ભક્તો મારું શરણ લીધા પછી દુખી ન પોસાય. અરે મહારાજ, કોઈને પૂછ્યા વિના અડધી રાતે ભાગ્યા. મૂળજી બ્રહ્મચારી જાગી ગયા, એ પાછળ થયા. કથા તો બહુ લાંબી છે. ભક્તો કીધું, તો મહારાજ અમે તો દુખી છીએ, પણ કૃપાનાથ ફક્ત આશરો એટલો છે, આપને અવલંબન કરી અને લાલદાસની બહેન અને ભાણીઓ બે સપોર્ટ કરે છે એટલે મારે બચી શક્યા છીએ, નહીતર બચવું કઠણ હતું. અમને તો મારા જ તડકે બહેર્યા હતા, અંજળ છોડાવ્યા હતા. ભક્તો, પક્ષ કોને કહેવાય યાદ રાખજો, પક્ષ કોને કહેવાય, મહિમા કોને કહેવાય. ઉદયકુરભાઈ જે વખતે આ બધા તડકે બેહર્યા, ઉદયકુરભાઈ એટલે લાલદાસના હગા બેન પણ હરિભગત બહુ હારા, એને ખબર પડી આ બધા ભક્તોને તડકે બેહર્યા છે. અને ખબર પડતાની સાથે એના દીકરા બળદેવકુમારને કીધું, હાલ તો કે હાલ બધા ભગતની ભેગા આપણે બેસી જઈ કે. મા દીકરો બે ઉપડ્યા, ધોમ ધકતા તડકામાં ભક્તો નારે બેઠા. લાલદાસને ખબર પડી, લાલદાસ સાહેબને કીધું, પણ બેન તું અહીં કાં બેઠી અને આ ભાણાને કાં બેહાડ્યો? આ ભાણો હજી તો નાનો છે, આ તડકો કેમ સહન કરશે? અને ત્યારે ઉદયકુરભાઈના મોઢામાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા હતા, હાંભળ લાલદાસ, તારા કરતા મને કોટી ગણા વધારે વાલા છે. તું તો મારો દેહનો હગો છો, આ તો મારા આત્માના હગા છે. અને મારા આત્માના હગા પીડાતા હોય હું તારી ભેગી આનંદ કિલોલ કરું? ન બની શકે. અને છેવટે એને અવલંબન કરીને લાલદાસે બધાને પછી મુક્ત કર્યા હતા. ભક્તો, આપણે છે ને મોબાઈલ બધાને બંધ જ કરી દેવા, ફરજિયાત શિબિરમાં કોઈ મોબાઈલ ચાલુ રાખવો જ નહીં, ખોટો ડખો બહુ કરે છે. રૂમમાંથી બંધ કરીને આવવું, શિબિર પૂરી થાય પછી તમારે જ્યાં સંદેશા મોકલીને મોકલવા. ભારે મોટા કામટા, મોબાઈલ તો હારો નારે જ હોય. તમે તાર તમે મોબાઈલ બંધ રાખશો ને તો દિલ્હી રાજ્ય એમને હાલતું જ રહ્યો, નહીં કે બંધ નહીં થઈ જાય. અને મોબાઈલ બંધ રાખશો તો કદાચ 2-4 કરોડની નુકસાની જાય તમારે, એથી વધારે જાય એમ નથી. કારણ કે ધંધા બિઝનેસ તમારા મોટા, ટાટા બિરલા ને તમે બધા માલિક. એટલો નો વિચાર કરે બોલો કે ભલા માણા આ કથામાં એકને મોબાઈલ આવે ને તો આ બધા મગજને ફેરવી નાખો. એટલે ખબરદાર, કોઈ પણ બંદર નથી કર્યો હતો. સંભળાય કે નહીં સંભળાતું? સમજાય? ઉદય કુંવરભાઈ ને કેવો ભગવાનના ભક્તનો મહિમા છે. તડકે બેઠા મહારાજ, બધું સાંભળ્યું. મારા હૃદયમાં મનમાં એમ થયું કે મારો ભગત જો આટલો પક્ષ રાખે અને આટલો દાખલો કરે તો મારે કરવો જોઈએ. અને મહારાજ રાતોરાત ઉપડ્યાઓ અને ઉદય કુંવરભાઈને ઘેરે પહોંચી ગયા. દરવાજો ખટખટાયો. ઉદય કુંવરભાઈના મનમાં થયો, વહેલી હવારે કોણ? જરાક તિરાડ મેં જોયું તો મહારાજ. દરવાજો ખુલ્યો. મહારાજ તમે આટલી વહેલી સવારે? મહારાજ કે આવવું જ પડે ને. મહારાજ કેમ આવવું થયું? મહારાજ કે તારા ભાઈને સમજાવવા, એને હરખો કરવા. મહારાણી કહે છે, પણ મહારાજ મારો ભાઈ તો બહુ ભયંકર છે, જબરો દ્વેષી છે. મારે તમને ખબર પડશે ને, તું તો કેદાડાનો સંકલ્પ કરે છે કે સ્વામિનારાયણ આ પ્રાંતમાં આવે ને તો પકડી લેવાશે. એ પકડી લેશે મહારાજ, આપને પકડી પાડશે, કેદ કરશે. મહારાજ કહે, ઉદય કુંવરભાઈ તમે અમારું ભજન હું કામ કરો છો? મહારાજ તમને ભગવાન જાણે ને. મહારાજ કહે તો ભગવાન એ કેવા હોય, એની કેટલી સામર્થ્ય હોય? મહારાણી કહે છે કે મહારાજ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય બધું એને લઈને થાય, એના વિના હુકું પાંદડું પણ ભાંગે નહીં. મહારાજ કે તમે અમને એવા મોટા ભગવાન જાણો છો, તે લાલદાસની કઈ તાકાત છે અમને કેદ કરી શકે? તમે ચિંતા છોડો. અને મહારાજ એ જ વખતે બળદેવને પોતાની પાસે બોલાવીને કીધું, બળદેવને કહે જા, બળદેવ તારા મામાને કહી દે, એને કહે જા અમે પોતે આ તારા ગામમાં આવી ગયા છીએ. અને આ સમાચાર લાલદાસને મળ્યા. લાલદાસે તરત લાલ પીળા થઈ અને પોતાની બે રખ 30 જણાને મોકલ્યા, જાઓ તો સ્વામિનારાયણને પકડી પાડો, તો પકડીને કેદ કરીને આવો મારી પાસે. 30 જણા આવ્યા, પણ મારીની પાસે આવી અને હજી તો જ્યાં બંદૂકો તાકવા ગયા અને મહારાજે હામી જે દ્રષ્ટિ કરી, સમાધિ ભખોભખ પૃથ્વી પર પડ્યા. અને 88,000 પૈગંબરો મહારાજની સ્તુતિ કરતા એવા દિવ્ય દર્શન થયા. અને આખી બેરખ આવી લાલદાસની પાસે. લાલદાસને કે કોને પકડવાની મહેનત કરશો? તારે નોકરીમાં રાખવા તો રાખ, અને નો રાખ તો તિલ પીવા જા, બાકી અમે સ્વામિનારાયણ નહીં પકડીએ. સ્વામિનારાયણ તો ભગવાન છે, ખુદા છે. અને ત્યાં મહારાજ એ જ વખતે બળદેવ કુમારની સાથે મારા લાલદાસની પાસે પહોંચ્યા. મહારાજ કે એટલે લાલદાસ અમને તારે પકડવા છે, ભલામણ એમ બેરખ મોકલી ક્યાં જરૂર આવી ગયા, પકડી લે. અને હા ભાઈ, લોકોની વાતો સાંભળી અને આ ધંધા કરે છો તો મરીને જમપુરી જાય, મારી બેન તોડી નાખશે જમનો દૂતો. લાલદાસ કે કોને જોયા જમનો દૂતો? જમના દૂતો બમના દૂતો કાંઈ છે ને, તમારી જેવા બધા ભેગો થઈ અને બધું ઊભું કર્યું છે નાટક. અને આટલા શબ્દ સાંભળતા મહારાજ કે એમ જમનો દૂતો નથી, તને વાત નથી મનાતી બોલતા. મહારાજે લાલદાસની સામે જોયું અને સામે જોતાની સાથે સંગીત બધું થોડું શ્લોક નાખો. સામે જોતાની સાથે જ લાલદાસને લાગી સમાધિ, સમાધિમાં મારે સીધો જમરાજની પાસે મોકલ્યો. અને ત્યાં તો ગયો પણ અહીંયા દે ન્યા ગદાઓ મારે ને તો અહીં ઊંચો થયો છે ને પછડાય. અને ભયંકર જયારે માર માર્યો, બીજી સેકન્ડ મારે ચપટી વગાડી જાગૃત થયો, પછી શું કર્યું છે? પગમાં પડ્યો, ભખોભગી દંડવત પ્રણામ કર્યા, કૃપાનાથ મને તમારે શરણે લો, તમે તો સ્વયં સર્વેશ્વર છો, પરમેશ્વર છો, અને આજ હજારો ભક્તોની રક્ષા કરવા માટે આપ પહોંચી ગયા છો, હું પણ આજથી આપને શરણે છું. મહારાજ કે અમારું ભજન કરજે તો મારા ધામને પામીશ. લાલદાસ પણ મારને શરણે થયો અને મહારાજે હજારો ભક્તોની લાજ રાખી. એટલા માટે નિષ્કળન સ્વામી કહે, જે જે પુરુષોત્તમ નારાયણને શરણે થાય છે, આ જ રાખ દીધું. રહી રહી રે લાખણે લાજ શ્રી હરિ સંત મળી, સહી સહી રે વાત કહું આ શ્રી હરિ સંત મળી. મહારાજ મળતાની સાથે વાત બધી સફળ થઈ ગઈ. અને યાદ રાખજો, ભગવાનનું શરણ ન સ્વીકારે અને જીવ પોહાય એટલો દાખલો કરે તો સફળતા ન મળે. બહુ બહુ તો મળી મળીને શેની મળે, આ લોકની મળે. આ લોકમાં કાયમ રહેવાનું છે, કાલે હવાર મરી જવાનું છે, તો સફળ કોને કહેવાય? સફળ કોને કહેવાય? કોઈ દી દુઃખમાં જવું જ ન પડે એવું જેના દ્વારા થઈ જાય એ સફળ થયો કહેવાય. અને ભગવાનનું શરણ સ્વીકાર્યા સિવાય એ સફળતા ક્યારેય મળે નહીં. સ્વામી કહે, ભગવાન મળતા અને ભગવાનને ઓળખાવા સંતો મળતાની સાથે મારે બે લોકની અંદર સફળતા, આ લોકમાં સફળતા અને આ લોકને છોડ્યા પછી સફળતા પ્રાપ્ત થઈ. આવ્યો આવ્યો રે આજ આનંદ શ્રીહરિ સંત મળી, ફાવ્યો ફાયો રે ફેરો ફાટ્યા ફંદ શ્રીહરિ સંત મળી. આવ્યો આવ્યો રે આજ આનંદ શ્રીહરિ સંત મળી, આવ્યો આવ્યો રે આજ આનંદ. આજ આનંદ, આનંદ કોને કહેવાય ખબર છે? આનંદ કોને કહેવાય? અખંડ મસ્તીમાં રહી શકે ને આનંદ કહેવાય. લૌકિક આનંદ તો પદાર્થ માત્રથી પ્રાપ્ત થતો હશે, પરંતુ સ્વામીને જે આનંદ પ્રાપ્ત થયો એ મહારાજની મસ્તીથી આનંદ પ્રાપ્ત થયો. અને ભક્તો, લૌકિક આનંદ તો પાછો લૌકિક પદાર્થ ટળી જાય, એટલે ટળી હોય ને જાય ભેળો ભેળો. બરો બધા હીરાવાળા બહુ મોજમાં હતા, કેમ? તો તેજી ઘણી હતી. ઓણ કર્માઈ ગયા, કેમ? જે મંદી આવી ગઈ. જગતના પદાર્થ પ્રાપ્ત થાય તો આનંદ દેખાય, અને એ પ્રાપ્તિ જતી રહે તો શોકમાં પરણમી જાય. પણ નિત્યાનંદ એને કહેવાય કે જે આનંદમાં ક્યારેય હે ઉપાધિ હોય ન શકે. મહારાજ મધ્યના 23માં વચનામૃતમાં લખે, મહારાજ કે અને ભાગવત સંત સમજવા, હર્ષ અને શોક બેનાથી જે બહાર નીકળી જાય એને ભાગવત સંત સમજવા, એને ભાગવત ભક્ત કહેવાય. શોક અને આનંદ બેમાંથી જે બહાર નીકળી શકે, અખંડ મસ્તીમાં રહે, અને એવી અખંડ મસ્તીમાં જેને રહેવું હોય એને પરમાત્માનું શરણ સ્વીકારવું પડે. એનું કારણ હું ખબર લાને આને કંઈ પછી હરખું કરજે નહીં મંડપવાળો, અત્યારે ભલામણ તને હરખું જી. અખંડ આનંદ કોને કહેવાય? તો કાળાંતર પણ, જેને કાળ પણ બાધ ન પમાડી શકે એને અખંડ આનંદ કહેવાય. અને અખંડ આનંદ પરમાત્માની પ્રાપ્તિ વિના કોઈને પ્રાપ્ત ન થાય. રંક હોય તોય ભલે, રાજા હોય તોય ભલે, જેટલા જેટલા પરમાત્માને શરણે થયા એ કદાચ ભિખારી જેવી સ્થિતિમાં હતા ને તોય મોજમાં હતા. આ લોકની અંદર ભિખારી જેવી સ્થિતિમાં હતા તોય મોજમાં હતા. એ વિના અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત થઈ તો જેને ભગવાન ન ઓળખાય, મળે ઓળખાયને ત્યાંથી દુઃખ ન જાય. કહો મહારાજ વન વિચરણ કરતા કરતા આ રાજુલા બાજુ એટલે ક્યુ ગામ, એટલે વાણિયો નહીં લોભી, શિમર ગામ. જો શિમર ગામમાં મહારાજ આવ્યા ફરતા ફરતા, એક વાણિયો ખૂબ ધનાઢ્ય, ખૂબ સુખી, પણ લોભની બારીશ, હાવ કાટ માણા લુખેશ. ખબર પડી કોઈ વર્ણી આવ્યા, મહાલૌકિક આવ્યા, પોગી ગયો. અને મહારાજને કહે, અરે વર્ણિરાજ, આપ મારે આંગણે પધારો, મારે મિષ્ટ ભોજન કરીને જમાડવા. પણ એ તો હું ખબર, આ વર્ણિ રાજી થઈ જાય, મને કાંઈ જડીબૂટી આપી દે ને તો માલા માલ થઈ જાય. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ભોજન તો કરી લઈએ, આ કોઈને ખવડાય એમ નથી. અને મહારાજ એની ઘેરે ગયા. ગામના લોકો વાતો મેળ્યા કરવા, આ કોઈ દી છેતરાય નહીં, આ આ વર્ણીને પોતાની ઘેર લઈ જાય, પામાં કાંઈક સ્વાર થશે, એમનેમાં લઈ ન જાય. આ સુધી આને હાથે આના ઘેરો કોઈ હાથ હેઠો નથી કર્યો, અને આટલો પ્રેમથી લઈ જાય. ઘણા ઘણા એવા વીરલ દાતારો હોય જેની ઘેરે કોઈ હાથ હેઠો કર્યો જ ન હોય. ભક્તો, પુરુષોત્તમ નારાયણની પહેચાન વિના ક્યારે પણ જગત છૂટે નહીં. તમે વિચારો, અનંત કરોડો બ્રહ્માંડના માલિક સ્વયં નાગજી મારીને ઘેરે સામે ચાલીને જવા તૈયાર થયા, તોય પણ નાગજી મહારાજ કે, મહારાજ ઘર બહુ આઘું છે, ઘર બહુ આઘું છે, ઘર બહુ આઘું છે. મહારાજ પણ કેટલું આઘું છે? તો કે આઘું રહી ગયું બહુ. કે બોલો, પુરુષોત્તમ નારાયણની પધરામણી ન કરી શક્યા. બોલો, સુખો મહારાજ સામે ચાલીને મહારાજ એની ઘેરે ગયા તો મારો કોઠલા હંતાઈ ગયો. બોલો, એના છોકરાને કે, મહારાજને કહેજે, મહારાજ મારા બાપા તો બારગામ ગયા છે. આ પદાર્થ જગત જોવો તો ખરા તમે, જગત જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણની પહેચાન ન થાય ત્યાં સુધી ક્યારે છૂટું ન પડે. તે સિમરણનો ઈ લોભી વાણીએ મારીને લઈ ગયો અને પૂરી દૂધપાકને અનેક અનેક પ્રકારો વસ્તુ પદાર્થ કરી કરીને મારીને જમાડ્યા, ખૂબ જમાડ્યા. અને જમાઈને પછી મહારાજ કે બહુ સરસ, તમે મારું પેટ ઠાર્યું, હારું લો અમે નીકળીએ. ત્યાં તો હાથ જડો મળે, મહારાજ પણ મેં તો મને હુકામ જમાડ્યા છે, મને જૂટી જડીબૂટી તાપતા જાઓ. મહારાજ કે ભલામણા, જડીબૂટી શું કરવાની છે? અમે મળ્યા નહીં, જડીબૂટી તારે શું કર્યું, તમે શું કામ લાગવાના? એના કરતા મારા જડીબૂટી આપતા જાઓ, માલા માલ થઈ જાઓ. મારે કે પણ તારા રૂપિયા શું કરવા છે, તારી પાસે ઘણા બધા રૂપિયા. મારે કે પણ મહારાજ, મારી પાસે રૂપિયાના કરતા કપૂરચંદની પાસે જાજા છે, એના કરતા મને જાજા મળે. મહારાજ કે જાજા છે તો મરી જવાનું. મારે કે મરી જાય એ, પણ તું લોકમાં રૂપિયા વિના કોણ બોલાવે છે? મારે રૂપિયાવાળાની કિંમત છે. મહારાજ કહે પણ રૂપિયા તો ટળી જવાના છે, રૂપિયા તો દુઃખરૂપ છે. મારાને કે મારા જરૂર પડતા કે દુનિયાનું દુઃખ મને આપો, પણ રૂપિયા ભેળા આપો. આખા જગતનું દુઃખ સ્વીકારવા તૈયાર, પણ મહારાજ મને રૂપિયા આપો. મહારાજ બહુ ઉપદેશ આપ્યો, તોય હા નથી પડતી. છેવટે મહારાજ કે હારો જા, તને રૂપિયા મળશે અને હવે તારું મેં ખાધું છે, છેલ્લે તને ધામે આપશું. પુરુષે તમને બે નથી આપ્યું, આ લોકનું ન આપ્યું. આમાં એવા કોઈ ખરા કે ક્યારેક બહુ પછી દેશકાળ આવ્યો એટલે પછી ભૂખ્યા હોઈ ગયા હતા? ઉછાંગણી કરો. હે શ્રીજી મહારાજે આ લોકનું આપ્યું અને પરલોકનું આપ્યું, એટલા માટે નિષ્કળાનંદ સ્વામી કે એવા પુરુષોત્તમ નારાયણ કોઈ વાતની કચાશ ન રહે દીધી, જેને કારણે આવ્યો આવ્યો રે આજ આનંદ શ્રીહરિ સંત મળી. ફાયો ફાયો રે ફેરો ફાટ્યા ફંદ, શ્રીહરિ સંત મળી. ફાટ્યા ફંદ એટલે બધા દુઃખો ટળી ગયા, દુઃખ માત્ર ટળી ગયા. અને ફાયો ફાયો રે ફેરો ફેરો ફાયો એટલે આ પૃથ્વી પર આવ્યા. આપણે કેવું થયું ખબર, વરસાદ ને વરસો દેડકા ને બહાર નીકળ્યો એવું થઈ ગયું સેટિંગ. કારણ કે પુરુષોત્તમ નારાયણનો ભેટો ન થાય ને ત્યાં સુધી જીવાત્મા ફેરામાં ક્યારેય ફાવે નહીં. અવસર પર કોઈ અવનીય આવે તે તો માયેની આગળ કાંઈ ન ફાવે રે રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજા. અવસર પર કોઈ અવનીય આવે તે તો માયેની આગળ કાંઈ ન ફાવે. કેટલી ફેરો આવ્યા હતા પણ માયા ફાવવા જ દેતી નહોતી. આ ફેરી ફાવી ગયા કેમ? પુરુષોત્તમ નારાયણ આપણું કાંડું પકડી લીધું, હવે આપણે છોડાવી નહીં દઈએ તો સમજાય છે? એમાં આ જગતના લબ્ધામાં માલ માનીને છોડાવી ન દઈએ તો. સ્વામી કે ભાઈઓ રે ભાઈઓ સાચો સત્સંગ, શ્રીહરિ સંત મળી. નાયો નાયો રે અભાવ અંગ, શ્રીહરિ સંત મળી. ફાયો ફાયો રે સાચો સત્સંગ, ભક્તો સત્સંગ ભાવવો જોઈએ, બધાને જ ભાવતો. તમે જોજો, તમે ક્યારેક તમારા સગા સંબંધીને ક્યાંક તેડી જાય મંદિરમાં, કથા વાર્તામાં, સત્સંગમાં, એ અડધો કલાક ન થાય ને કલાક ન થાય ત્યાં તો ઊભો થાય, જાણે કાન ખુજરા બટકાનો ભરતા હોય. આપણે કહેલી ભલા ઘડી બેન તો ના, મારે કામ છે. સ્વામી વાતો લખ્યું ને, સ્વામી કે એકવાર અમે છેતુજીને કાંઠે બધા સંતો બેઠેલા ધ્યાનમાં, એમ પરોક્ષના બાવાનું ઝુંડ આવ્યું અને જોઈ ગયા, એટલે આજ એટલે આ બધા આ જગત આ સ્વામિનારાયણ ને માને આખી વિશે બેસે છે, આપણે બેસી જાઓ બધા. અને બધાને બે હાર્યા, પણ બે મિનિટ જ્યાં થઈ ને તે આખી વિચીને બેહવું કઈ હેલું છે? હેલું છે એ તો તમે બે હેગો કલાક બે કલાક. આજે આપણે બીજું કઈ કરવું નથી, જ્ઞાન ગોષ્ઠી જ્ઞાન ગોષ્ઠી બસ એક કલાક સુધી આખી વિચીને બેઠું જાવ, શું કહો? મજા આવી જાય ને વિનુભાઈ? હિંમત વગત કાલનો તમારો ઉજાગરો છે, આજ એક કલાક સુધી બસ આખી વિચીને બેઠું જવાનું છે, એટલે ઝંઝટ નહીં. નહીતર આ પાછું સામે જો બધા આંખી ખુલી હોય તો એક તો ઉજાગરો ઉપાધિનો પાર નહીં, એટલે ઉજાગરો તમારો ટળી જાય કલાકમાં. ઓલા ઓલા બાવા તો ફટાફટ ઉભા, એટલે ઉભા થા એને કાંઈ કામ નથી, આપણે કેટલું કામ છે, એટલે આ કરવાનું તે કરવાનું ઓલું કરવાનું એમ કહી અને ઊભા થઈ ગયા, પણ બેસી શક્યા નહીં. સત્સંગ ભાવવો બહુ કઠણ છે. સત્સંગ ભાવ્યો ક્યારે કહેવાય ખબર? સત્સંગમાં ગમે તેટલું અપમાન થાય, ગમે તેટલો તિરસ્કાર થાય, સત્સંગમાં કોઈ કદાચ વઢે ધખે ટોકે ક્યાંક ગયા અને ઉતારા પાણીની વ્યવસ્થા થઈ ન થઈ, જમવાની વ્યવસ્થા થઈ ન થઈ, પરંતુ સત્સંગમાંથી પીછી હઠ કરવાનો સંકલ્પ ન થાય ત્યારે સમજવું આપણને સત્સંગ ભાવ્યો છે. બાકી આપણે જાહેર આવો આવો ભગત આવો આવો કરતા દોહરાજો હાર પહેરાવી દે ને સરસ વીઆઈપી ટ્રીટમેન્ટ આપે, સરસ ભોજન ને સરસ ઉતારા, તો ફરી વાર પાછા જવાનું મન થાય કે સત્સંગની જ ભાવ્યો. એ સત્સંગની જ ભાવ્યો, એ તો આ લોકના પદાર્થ ભાવ્યો, ઉતારો ભાવ્યો અને જમણવાર ભાવ્યો ને હાર ભાવ્યો, સત્સંગની જ ભાવ્યો. આપણે ઘણા ગામડામાં જાય ને તો એમ કે સ્વામી આપણે કે મંદિરે ભગત પૂજા પણ મંદિરે રોજ જાઉં તો પૂજા કરું મંદિરે નહીં જતો કેમ, તો આપણને જ ફાવતું, પણ વાંધો શું કે તકલીફ, હું મંદિરે જાય પણ વાંધો શું, તો ન્યાય ક્યાં આપણી ક્યાં ગણતરી છે, એટલે પણ તું બધાની પાસે ગણતરી કરવા મંદિરે જા છો, મંદિરે જવા માંડ સ્વામિનારાયણ ગણતરી કરશે, દુનિયાની ગણતરી અક્ષરધામમાં નહીં પોગાડે, ભગવાન સ્વામિનારાયણની ગણતરી તને અક્ષરધામમાં પોગાડશે. ઘણા ઘણા ટેક લેવો, એક ભગત મને કે આ જ્યાં સુધી બાપુજી ન પતે ત્યાં સુધી મંદિરે નહીં જવાનું મેં નિયમ લીધો છે. મેં કીધું તું ખબરદાર માણસ, મેં કીધું તો આખા સત્સંગ એવું નિયમ જ લઈ લેવાય કે જ્યાં સુધી ન પતે ત્યાં મંદિરે ન આવું પૂજાએ ન કરવી, કોઈ નિયમે ન પડે, બીડી પીધે રાખવી જલ્દી પતી જાય. આ જીવના લખણ તો તમે જોવો, ન તો કેવું નિયમ લેવું જોઈએ, આ આ હું એકવાર મંદિરે જાઉં પણ આ ન પતે ત્યાં સુધી મારે બે વાર મંદિરે આવું તો પતે ને, આપણે થાય કેમ જલ્દી નહીં પતું, આવા ઘણા એકાંતિકો હશે આ પૃથ્વી પર, આપણે બધા ઘણો દાખલો કર્યો એ સામુખે હે, ગમે તેટલું અપમાન થાય. એટલે માંગરોના આણંદજી સંઘેડિયા હડીકૂતરી હડીકૂતરી હરિભક્તો કરે, હડીકૂતરી હડી બારી કાઢી મૂકે, છ મહિના સુધી હડીકૂતરી હડીકૂતરી કરી. આપણે એક ફરી કીધું એ કૂતરા જેવા નીકળ બહાર, કેમ થાય હે, નીકળી જાય ન નીકળી એમ નહીં, પછી પ્રવેશ ન કરીએ, નીકળે તો જાય. આણંદજી સંઘીડે છ મહિના સુધી હડીકૂતરી હડીકૂતરી, એટલે એ કૂતરી હાઈટ 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 કૂતરા નીકળ બહાર, છ મહિના સુધી બધાએ કર્યું. અને છ મહિના પછી મહારાજ ફરી વાર આવ્યા, મહારાજ કહી ગયા હતા અને તમારે હડીકૂતરી કરવાનું, મહારાજ આવ્યા ને તે બધા હડીકૂતરી હડીકૂતરી કરે. મહારાજ કે કોને કહેતો, આણંદજી સંઘેડિયા. મહારાજ કે કેમ, તો તમે નથી કીધું એને હડીકૂતરી હડીકૂતરી કર્યું. મહારાજ કે પણ અમે તો એ દાડા માટે જ કીધું હતું. મારે કે મહારાજ અમે તો છ મહિના હડીકૂતરી હડીકૂતરી કરી કાઢી મૂકીશ. મહારાજ બહુ રાજી થયા આણંદજી સંઘેડિયા પાસે ઉપર, અને મહારાજ બોલાય, મહારાજ કે આણંદજી આ બધા તમને હડીકૂતરી હડીકૂતરી કરે તે કાંઈ સંકલ્પ થશે? મારણ કે મારા મને એમાં શાનો સંકલ્પ થાય, કૂતરો થયો હોય ત્યારે ની બધા હડીકૂતરી હડીકૂતરી કર્યું હોય. તો મહારાજ ભગવાનના ભગતના મોઢેથી મારે માટે સંબોધન થાય એથી મોટા મારા ભાઈ કયા હોય, અને ત્યારે મહારાજ બહુ રાજી થયા. આણંદજી સંઘેડીને ભેટી પડ્યા, મહારાજ કે ધન્ય છે તમારી સમજણને ધન્ય છે. અને સત્સંગ ભાઈઓ કહેવાય. મહારાજ વડતાલના વિશ્વમાં વચનામૃતમાં લખે મહારાજ કે ત્યાગી ગૃહીનો કાંઈ મેળ નથી, જેની સમજણ શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે. ભાઈઓ ભાઈઓ રે સાચો સત્સંગ, શ્રીહરિ સંત મળી, નાયો નાયો રે અભાવ અંગ, શ્રીહરિ સંત મળી, નાયો નાયો રે અભાવ અંગ. આ સત્સંગમાં આગું કોણ લઈ જાય, ભગવાનથી આગા કોણ આપણે લઈ જાય, અભાવ કોણ લઈ જાય, અભાવ. અનભક્તો ભાવ લાવો ગહન છે, અભાવ લાવો જરાય કઠિન નથી. કોક તમને ખરેખર એકાંતિક સંત કે ભક્ત છે, ભગવાનને પામવાના તાન વાળા, તમને બે શબ્દ કહે તો આમ છે, અરે હું કહું છું ને, આપણે તરત શીરા ઘીનો શીરો જેમ ગળાએ ઉતરી જેમ ઉતરી જાય. તમને 50 જણા એમ કે આ ખરેખર આ સંત છે ને ખરેખર આ ભક્તિ, ઉતરો તો ઉતરે ને તો નહીં ઉતરે, ઓલું તત્કાળ ઉતરી જાય. કારણ કે જીવને અનાદિકાળથી નેગેટિવ વિચારધારા કેવી છે, નેગેટિવ વિચારધારા, અબજો જન્મથી જીવાત્મા ખોટે માર્ગે જ હેલો છે, ન કરવાનું જ કર્યું, કરવાનું કોઈથી કર્યું જ નથી. એટલે જીવને તરત આ પડી જાય, તરત આ પડી જાય, અને હારા હારા ભણેલા ગણેલા ને આ પડી જાય. અમે લગભગ 8-1 વર્ષ પહેલાં લંડન ગયેલા ઓલ્ડ ધામ સિટીમાં, આપણી પારાણી હતી. પછી પારાણી કથા પૂરી કરીને બેઠા હતા, 10-15-20 હરિભક્તો બેઠા હતા. મને કહે સ્વામી તમે આજ્ઞાપત્ર લખાવીને આવ્યા, મેં કીધું એટલે જ મંદિરમાં ઉતારો, મને નીકળી તો બરાબર કે રૂપિયા કેટલા આપ્યા? મેં કોને? મને કે આચાર્ય મારને. મેં શેના? તો આજ્ઞા પત્રના. મેં પણ એમાં રૂપિયા કેમ? ભક્તો, જીવ પોતે પોતાની જાતને બચાવવા માટે કેટલું ખરાબ કરે, કેટલું ખરાબ કરે. પોતાની જાતને સાચી સાબિત કરવા માટે ભલભલાઈ માથે કલંક નાખતા લેશ માત્ર અચકાટ ન થાય. મેં પણ શેના રૂપિયા? મને કે આજ્ઞા પત્ર લખાવાના. મેં કેમ એમ કહો છો? મને કે અહીંયા જેટલા સાધુઓ બધા એમ જ કહે છે કે અમારી પાસે આચાર્ય મારે 1,00,000 રૂપિયા માગ્યા, 2,00,000 રૂપિયા માગ્યા. પણ હકીકત શું ખબર છે? હકીકત એવી, મારા શ્રી સિદ્ધાંતવાદી આચાર્ય એટલે જે પ્રાઇવેટ કોઈ વસ્તુ હોય પ્રાઇવેટ સંસ્થા, એના માટે આજ્ઞાપત્ર લખી ન દે, લખી ન દે એટલે ન્યા પછી આજ્ઞાપત્ર વિના જાય તો મંદિરમાં પ્રવેશ ન કરવા દે. એમ કે તમે આજ્ઞાપત્ર લઈને આવો ને તો અમે પ્રવેશ કરવા દઈએ, ત્યારે એમ ન કે અમારું પ્રાઇવેટ સ્થાન છે એટલે ન લખી આપ્યું. હું કે ખબર, મેં પેલા 2,00,000 રૂપિયા માગ્યા, અમારી પાસે ક્યાંથી હોય 2,00,000? પછી અમે ક્યાંથી આજ્ઞાપત્ર લખાવીને લાવીએ? પોતાની ખોટી વાતને દબાવવા માટે કેટલું જૂઠાણું આદરે, કેટલું જૂઠાણું. અને ભક્તો, માણસ નીચો ઉતરે ને તે કેટલી હદે નીચો ઉતરી જાય એની કોઈ લિમિટ નથી હોતી. અને મેં કીધું, ભલામણા એને મેં સમજાવી એવું નથી, હકીકત આમ છે તો આ ન પડે. હવે એમાં એણે મને વાત કરી, લગભગ અમે ગયેલા એની પહેલાં 6-8 મહિના જ પહેલાં બીજા સાધુ ગયેલા. અને સંજોગ ઠાકોરજી કેવા કરે ખબર? આટકોટ મંદિરની પ્રતિષ્ઠા, એ વખતે એ સાધુ આવેલા ને મને કહે કે અમારે લંડન જવું છે, મોટો ઉત્સવ કરીએ છીએ, તમે એક કામ કરો, મારા શ્રીને વિનંતી કરો ને આજ્ઞાપત્ર અમને લખી આપે. એને ખબર કે આપણે નહીં લખી આપે. એટલે મેં પછી બાપુજીને વિનંતી કરી, મેં કહ્યું બાપુજી આ સંતો જાય છે તો આજ્ઞાપત્ર લખી આપો ને. મને કહે પણ એ સ્વામી નથી લખ્યા જાય. મેં કીધું પણ બાપુજી લખી આપો ને. મને કહે કાંક જુદું પુકાર છે. મેં કીધું બાપુજી લખી આપો ને, બિચારા સાધુ હારા છે. તો મારા શ્રી આજ્ઞાપત્ર લખી આપ્યો. એ આજ્ઞાપત્ર લંડન ગયા અને એ સાધુ ન્યાજને એમ કીધું, મેં 2,00,000 રૂપિયા જ્યારે આપ્યા ને ત્યારે આજ્ઞાપત્ર લખી આપ્યો. આ જીવની દિશા તમે જુઓ. બોલે હરિભક્તોને મેં કીધું બધું તોય ન મનાણું. પછી મેં કીધું, સાંભળો, 1 રૂપિયો આપીને હું જો અહીંયા આજ્ઞાપત્ર લખાવીને આવ્યો હોઉં, તમારા જેટલા સંતો ને હરિભગત પાર્ષદો છે એમાંથી કોઈનું કોટી કલ્પે કલ્યાણ ન થાય તે માનો આ વાત ખોટી છે. ત્યારે એને હા પડી, હરિભક્તોની આંખમાં જળજળી આવી ગયા. સ્વામી આટલું બધું ખોટું મને ભરમાયું? એટલે આ જગતની રીતિ છે, યાદ રાખજો. ઘણી ફેરી ખળને તો અભાવ આવે જ, ખળને તો અભાવ આવે, મુમુક્ષને પણ અભાવ આવી જાય. મુમુક્ષને અભાવનું કોઈ કારણ હોય તો અને એવા કોઈ ખળનો જોગ થઈ જાય એની વાતને હા પડી જાય, જેને કારણે ભક્તો અભાવ એટલી જબરજસ્ત આટે છે. પછી એને હોનું પણ પિત્તળ જ દેખાય. જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી પિત્તળ સોનું દેખાશે, પણ અભાવ આવશે ને પછી સોનું પણ એને પિત્તળ જ દેખાશે. મહારાજ કે પણ ખરો ભક્ત એવો હોય, નાયવો નાયવો રે અભાવ અંગ શ્રીહરિ સંત મળે. ભગવાન મળ્યા, ભગવાનના ખરેખરા સંત મળ્યા, એનો જીવનમાં કોઈ દી અભાવ ન આવે. ક્યારે? જ્યારે એને પરમાત્માની પહેચાન થઈ જાય ત્યારે. અદ્ભુત વાત 12 કડી લખી, હવે 13મી કડી અદ્ભુત કહી રહ્યા છે.
હરો હરો રે સર્વે સંત શ્રી હરિ સંત મળી, હરો
જો રે ઉડ બૈરા કે શ્રી
હરિ સંત મારે હે ખોયું ખોયું રે દુઃખ
હર્યો હર્યો રે સર્વે સંતાપ શ્રીહરિ સંત મળી, તર્યો તર્યો રે ભવ જળ આપ શ્રીહરિ સંત મળી. હર્યો હર્યો રે સર્વે સંતાપ. ભક્તો, બે પ્રકારના સંતાપ હોય છે, એક લૌકિક એક આધ્યાત્મિક. શરીરના દુઃખ, સંપત્તિ ન મળી, દીકરા કયાગરા ન થયા, ઘરવાળો વઢકણું મળ્યું, ધંધામાં નુકસાની ગઈ, આ બધા લૌકિક સંતાપ છે. અને ભગવાનનો ભક્ત હોવા છતાંય કામ ક્રોધ લોભ આદિ એને ન જીતી શકે એ અંતરનો સંતાપ છે. પુરુષોત્તમ નારાયણ, યાદ રાખ, પુરુષોત્તમ નારાયણ પ્રાપ્ત થતા લૌકિક સંતાપને ટાળી નાખશે અને આધ્યાત્મિક સંતાપને પણ ટાળી નાખશે. મારી નિષ્ઠા દ્રઢ થાય ને, અને મારું જો ભજન થાય, નિષ્ઠાની સાથે ભજન થવું જોઈએ. નહીંતર ઘણી ફેરી નિષ્ઠા ઘણી દ્રઢ હોય પણ ભજનમાં કચાશ છે એટલે જીવનની અંદર કચાશ રહે. નિષ્ઠા એટલે નકશો બની ગયો, નિષ્ઠા એટલે નકશો બની ગયો, પણ થિયરીકલ પ્રેક્ટિકલમાં પલટાવો હોય ને તો ભજન કરવું પડે. બરાબર સમજો. મહારાજ મધ્યના 13માં વચનામૃતમાં એમ લખે, મારી નિષ્ઠા જેને દ્રઢ થાય ને પંચવિષમાંથી પ્રીતિ તોડી ન પડે તૂટી જાય. પ્રથમના 24માં એમ કે, જેમ કાગદી લીંબુ ચૂસ્યા હોય અને દાઢો ને દાંત બધું અંભાઈ જાય પછી રાંધેલા ભાત પણ ચાવવા સમર્થ ન થાય, એમ મારી નિષ્ઠા જેને દ્રઢ થાય, મહારાજ કે પછી ઇન્દ્રરૂપી દાઢો વિષરૂપી ચણાને ચાવવા માટે સમર્થ ન બને. આપણા મનમાં એમ થાય કે હું તો મારને સર્વોપરી જ સમજો છું, તો આમ કેમ નહીં થતું હોય, પંચવિષમાંથી પ્રીતિ કેમ નહીં ટળતી હોય? તો યાદ રાખજો, મન સંકલ્પ એવો પણ કરી બેસે, નિષ્ઠામાં કાંઈ ફેર તો નહીં હોય ને. વાત તો સાચી છે ને, એમ બધું સાચું છે, નિષ્ઠા સાચી છે, પણ તકલીફ એ છે ફક્ત થિયરીકલ જ્ઞાન છે ને પ્રેક્ટિકલમાં મૂક્યું નહીં. પ્રેક્ટિકલમાં ન મૂક્યું માને ભજનનું આદર. ભક્તો, ભજન જ્યારે આદરે ને જીવ, ભજન જ્યારે આદરે, વૃત્તિઓ પાછી વળે, મારના સુખનો એક લેશ આવી જાય. અંત્યના 37માં પ્રમાણે, એક લેશ મારની મૂર્તિનું સુખનો જો આવી જાય તો મહારાજ કે એમ લાગે કોટી કલ્પો સુધી મહાસુખને મેં માણ્યું છે. પડી ભજન કરે એવીને વાતોથી થોડું આવે ખાલી, હે, વાતોથી અહોભાવ થશે પણ અનુભૂતિ, વાતોથી અહોભાવ થાય અનુભૂતિ ન થાય. અનુભૂતિ માટે ભજન કરવું પડે. ભજન કરે એને અનુભૂતિ, એ અનુભૂતિ અહોભાવ ઇથી પર લઈ જાય છે. એટલે ભગવાનના ભક્તો, આપણે મારને આમ 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 સમજીએ સર્વોપરી, પણ આરે ભજન આદર. આમાંથી એવા ભક્તો કેટલા છે, જાજી નથી કહેતો, ફક્ત 11 જ કહું. આંખો વેચીને રોજ 11 માળા ફેરવતા હોય, વધારે ફેરવતા એને છૂટ, તમે તારે 51 વાળાને આંખી આંગળી ઊંચી કર્યો છૂટ, પણ 11 માળા આંખો વેચીને રોજ ફેરવતા, એટલા ઊંચી આંગળી કરો તો. બાવીસ જણા છે, કેટલા પછી આપણે ગમે એટલા ધડાકા બોલાવી, સમજાય તમને? કે આમ મારું કેમ નહીં થતું હોય. તે હવાર તે હા જુદી લાડુ 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 તમે કદાચ બોલી રાખો તો પેટની ભૂખ ભાંગે, પેટની ભૂખ ભાંગે. એ તો જ્યારે પેટમાં ઉદરમાં જાય ને ત્યારે ભાંગે. એ મારા સર્વોપરી 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 આખી જિંદગી આપણે બોલીએ કે સાંભળીએ, પણ જ્યાં સુધી એ સર્વોપરી નારાયણનું ભજન ન થાય અંતરદૃષ્ટિ કરીને, ત્યાં સુધી એની અનુભૂતિ ન થાય, અનુભૂતિ થયા વિના વિષય છૂટે નહીં. માટે આ બધા ભક્તોને કહું છું, આ શિબિરમાંથી નિયમ લઈને જાજો, વધારે નથી કહેતો, 11 કહું છું ફક્ત, 11 માળા આંખે વેચીને ફેરવ છો. પછી એની મોજ આવશે એટલે ઓટોમેટિક વધશે, જેમ ધંધા ધંધા નથી વધારતા. આપણે કહીએ છીએ કે અંતરમાં સુખ નથી આવતો અને અંતરમાં કેમ આનંદ થાય, બોલીએ છીએ, પ્રશ્ન કરીએ છીએ, અને પ્રશ્નનો ઉત્તર સાંભળ્યા પછી ઉત્તરનું અમલીકરણ નથી કરતા. આને કાઢી મૂકો ના, ટૂંક 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 શું કરે છે માળે, ખરું અંદર ગીર ગયું શું ક્યાંય તમરું. એમ જો કથા સાંભળી આપણે નથી સાંભળવા દેતા, એને કથા સાંભળવી છે, બોલો સમજાય છે તમને, એમાં કંઈ સમજાણું અત્યારે સાંભળી લેજો. પછી સાંભળવી છે ને તમરાનો દેહ આવશે ને ત્યારે પછી સંભળાય નહીં. ભક્તો બહુ અદભુત વાત, હર્યો હર્યો રે સર્વે સંતાપ, શ્રી હરિ સંત મળી, બધો સંતાપ મારે હરી લે, પણ ક્યારે હરી લે, એ નિષ્ઠા દ્રઢ થાય ને ભજન દ્રઢ થાય ત્યારે. એટલે ભગવાન ભક્તો, જોકે આમ તો કાયદેસર તો જેટલી ઉંમર થાય ને એટલી માળા ફેરવી જોઈએ, કેટલી જેટલી ઉંમર થાય જેમ આમ સંધ્યા નીચે કહેવાય ને એમ ઓલા ખેતીના કામ કરનાર ઉતાળ રાખે, એટલે આ જલ્દી ઘર દિવસ હાથમી જાય, હમણાં આ દિવસ નહીં હાથમી જાય. જેમ નજીક આવે દિવસો તેમ તેમ ભજન વધારવું જોઈએ, એટલે જેટલી ઉંમર એટલી માળા કરવી જોઈએ. તમે લગવા આમાંથી સભામાં લગભગ 25-30 વર્ષ સુધીના બેઠા બધા, તો 30 તો ફેરવી જ જોઈએ, 30 ઉપરના કદાચ કોઈ નથી, હશે કોઈ? હું તો કહું 30 નાય નથી આમાં, એક 30 કે ઓછા છે. ઓલા જો ને એક મહાત્મા પુરુષે એક સ્ત્રી ભક્તને પૂછ્યું, બેન તમારી ઉંમર કેટલી થઈ? 2 વર્ષની. 2 વર્ષ લાગતા 32 વર્ષ. 2 જ વર્ષ? તો કે 2 વર્ષ. તો તમારો પતિ કેટલા વર્ષ? તો કે 1 વર્ષના. 1 વર્ષના તમારા પતિ? તમારા સાસુ સસરા? તો 2 દિવસના. આજે ઘોડિયા મેંચકે છે. ઓલા મહાત્મા ગોથું ખાઈ ગયા, બેન તારી ભાષા સમજાતી નથી, તું 2 વર્ષની, તારો ધણી 1 વર્ષનો, તારા સાસુ સસરા 2 દાડાના. અને ત્યારે એ સ્ત્રી ભક્તિ કીધું, સાંભળો, આમ તો આ પૃથ્વી પર આવ્યા ને 32 વર્ષ થયા, પણ ખરેખરું ભજન 2 વર્ષથી જ થાય છે, માટે મારી જાતને 2 વર્ષની ગણું છું, અને મારા પતિની પોળો સત્સંગ થયો, ન તો લહણ્યો જ હતો, એટલે કહું છું કે 1 વર્ષનો થયો. અને મારા સાસુ સસરાની પમ દિવસે જ કંઠી બાંધી અને હરિભગત થયા, માટે કહું છું 2 દાડાનો. એમ ભક્તો, આપણે આમ તો સત્સંગમાં જીનીમાં, પરંતુ એમાંથી જેટલા દિવસ ભજન થયા ને એટલા દિવસ સમજવા. પહેલાં નહીં એક ગામમાં પાળ્યા, એ કઈ કોઈ જઈ ચડ્યા, મનમાં વિચાર થયો આ ગામમાં આપણે રહેવું છે, ગામને પાદર ઘણા બધા પાળ્યા હતા, પણ બધા નીચે ઉંમર લઈ, કોઈ નીચે 7 વર્ષ, કોઈ નીચે 5 વર્ષ, કોઈ નીચે 12 વર્ષ. મનમાં વિચાર થયો 12 વર્ષમાં ઉકલી જાય છે ગામમાં, જેને પૂછ ભાઈ તમારા ગામમાં 12 વર્ષ ઉપરનું કોઈ થયો જ નથી. અને ત્યારે ગામના લોકો સમજાવ્યું, પણ સાંભળો, એ 12 વર્ષ લખ્યા છે ને એનો મતલબ જીવા તો 82 વર્ષ, પણ એમાંથી ભજનની કલાકો ગણતરી કરી અને વર્ષ 12 કાઢ્યા ને તો 12 જ થયા. આપણે જો કે આમ 12 વર્ષને કોઈ નહીં હોય છે, 12 વર્ષના કલાકો ભજનની બધી ગણતરી કરવામાં આવે ને પછી કાઢવામાં આવે તો 12 વર્ષના થાય, એમ નામ જિંદગી છે. આપણે સંતાપ ટાળવો, સુખ્યા થવું, પણ કરવું કાંઈ નથી, બોલો, ભજન નામે કાંઈ ન મળે. અને તોય પાછા એમ મને, આપણે તો બહુ ટોપ લેવલ સુધી પહોંચી ગયા, હવે કશું કરવાનું બાકી નથી. 11 માળા ન ફરે, બોલો, 11 માળા ન ફરી શકે, ધ્યાન તો શાનું કરી શકે. સ્વામી વાતમ ધ્યાન શું લખ્યું ખબર? સ્વામી કે પહેલા 50 માળા ફેરે પછી ધ્યાન થાય. શું લખ્યું? 50 માળા ફેરે પછી ધ્યાન થાય. આપણે 11 નથી પગ્યા એટલે ધ્યાનની તો વાત જ નહીં કરવાની, કરવું કાંઈ નથી, બોલો, લઈ લેવું છે બધું. આ શિબિરમાં આવ્યા ખબરદાર બનીને ભજન કરશો, સંકલ્પ કરજો. 11 નું પાછું કાંઈ એવું નથી, 11 થી વધારે ન હોય, 11, 15, 25 ઉંમર પણ માળા કરજો અને ધ્યાન કરજો, અને તેથી આ શબ્દો આપણને સાકાર થતા દેખા હે. હર્યો હર્યો રે સર્વે સંતાપ, શ્રી હરિ સંત મળી, તર્યો તર્યો રે ભવજળ આપ, સંસાર સાગર ને પાર ઉતરી ગયા, ભગવાન ને સંત મળ્યા. કર્યો કર્યો રે સર્વે નો ત્યાગ, શ્રીહરિ સંત મળી ઠર્યો ઠર્યો રે ઉર વૈરાગ. શ્રીહરિ સંત મળી, કર્યો કર્યો રે સર્વે નો ત્યાગ, શ્રીહરિ સંત મળી. બધાને ત્યાગ કરી દીધો, સગા સંબંધી સર્વેનો ત્યાગ કર્યો. જોકે સ્વામી બધાને ત્યાગ કર્યો હતો, પણ પ્રત્યેક વ્યક્તિએ કદાચ દેહ કરીને ત્યાગ થાય કે ન થાય, મનથી તો કરી જ દેવો પડે. મનથી ત્યાગ કરીને ત્યારે ભગવાન સુધી પહોંચાય. એક ગામમાં અજોલા પ્રેમ ગયેલા ઘણા વર્ષ પહેલા, એક દાદા બીમાર, 82 વર્ષની ઉંમર, પણ ખરેખરું ભજન કરેલું, મંદિરના પૂજાની ખરેખરું ભજન કરેલું. ભક્તો ત્યાં મેં ગયેલા નહીં, બાપાના ભજનને પાવરનો જન્મ મારા મનમાં થયેલું કે આ ગામમાં આ દાદા આટલું બધું ભજન કર્યું છે ને તો ગમે ત્યારે આ ગામમાં આપણે મંદિર બંધ હોવું. બધો આયરનો સત્સંગ, નાનો સત્સંગ, પણ સંકલ્પ કર્યો મહારાજ પૂરો કર્યો, વણ પ્રતિષ્ઠા છે, પોર ખાતમૃત થયું. એવા ભગવાનના ભગત ભજન કરે ને ત્યારે નિર્માણ થાય. અમે દાદા પાસે ગયા છેલ્લી અવસ્થા, બાજુમાં કુંભારી ગામમાં હતા. ભક્તો કીધું સ્વામી દાદાની ઈચ્છા બહુ છે ઠાકોરજીને સંતોને દર્શન કરવા. અમે ગયા તો દાદા સુતા, પણ સંતો ખબર પડે બેઠા થઈ ગયા. મારા આત્માના હગા આવ્યા, મારા આત્માના હગા આવ્યા, ઊભા થઈ ગયા. અને પછી દાદાને એમ કીધું, પગે લાગ્યા. મેં કીધું દાદા ભજન ખૂબ કહ્યું, મને કે બીજું કરતો જ નથી કાંઈ. મેં કીધું આ બધા અમે હેત તોડી નાખ્યો છોકરા મને છે એમાંથી. મને કી ધનેડા જેવામાં તો ક્યારનું તોડી નાખ્યું છે, ક્યારે તૂટે, ક્યારે તૂટે, બોલો જ ખરા, મોટા મગ ભીર્યા છે. માઇક નહીં, માઇક નહીં, ક્યારે તૂટે, ધનેડા જેવા મનાય તેથી તૂટે, ક્યારે તૂટે, ક્યારે તૂટે, ધનેડા જેવા મનાય ત્યારે. દીકરો ધનેડા જેવો, દીકરાનો દીકરો ધનેડા જેવો. આ તો માળો ખોળામાં દીકરા દીકરા લઈને પછી પૂજા કરે માળા. સ્વામિનારાયણ હવે એ હું માળા કરે કહો, છોકરા છોકરા ખોળા બેહીને માળા કરે બોલો. પછી કેમ પૂજા કરું સ્વામી છોકરાની, કોઠારી સાચું ખોટું, કોઠારી કારણ આખું લપચંદર ભેગું લઈને આવે. ભક્તો ખરેખર તોડવી પડશે, આ વાત સમજવી જ પડશે. ત્યાગીને દેહ કઈ મને કઈ બધી રીતે તોડવાની, જયારે ગ્રહસ્થાને મને કરીને તો તોડવાની છે. નહીં તૂટે ત્યાં સુધી કામ પતશે નહીં. એક પડખે ભગત બેઠા હતા, એ કે બાપા ભજન કરજો મારા તેડવા. એ તો આવે જ ને, કે મને યાદ કોને આવશે. રોલે કે ત્યારે હું ભેગો આવો ને, એમ ન અવાય, મારું ભજન કરવું પડે. તે દેવાય ભક્તો આ કે ભજનનો. તે દાડે જ પછી જોકે એક પડખેનું ગામ, હાલો ને, એ ગામમાં એક ભક્તિ કે સ્વામી અહીં પડખેનું ગામ છે ને, એમાં તે એક આના જેટલી જ ઉંમરના ભાઈ બીમાર છે, તો એને જરાક અહીં આવ્યા છો દર્શન દેતા જાઓ ને. એટલે અમે ત્યાં ગયા, પણ અંદર જ્યાં પગ મૂક્યો ને ડેલામ, ત્યાં તો બાપાએ રાડ્યું શરૂ કરી, હે સ્વામી મને બચાવો, સ્વામી મને બચાવો, સ્વામી મને બચાવો. પછી અમે ઘડીક ધૂન કરી, મારે સારું કરશે એમ કે નીકળ્યા. પછી મેં હારે હતા હરિભક્તોને પૂછ્યું, મેં કીધું આ બેમાં કંઈ ડિફરન્સ ખરો. મને કહે શેનું સ્વામી. મેં કીધું હું ડિફરન્સ. મને કહે પહેલાં આપણે જે ઘેર ગયા ને, એ દાદા બે ટંક જ્યાં સુધી પગ આવ્યા ત્યાં સુધી ઘેર રોટલા ખાયા હતા, ત્રી વરથી વારો મૂકી દીધો હતો, બાકી આખો દાડો મંદિરમાં બેઠા બેઠા ભજન કરતા હતા. મેં કીધું એટલે પડખે હતા એ જીવવું છે, એ મને કીધું જીવવું છે ને, મંદિરનું કોઈ પગથિયું નથી ચડ્યા, સમજાય છે, કરેલું કોઈ દી જાતું નથી. સ્વામી કે કર્યો કર્યો રે સર્વે ત્યાગ, શ્રીહરિ સંત મળી. એક દાડો જાણે ને અજાણે, સમજણથી અણસમજણથી બધાનો ત્યાગ કરવો પડે. સ્વામી કે મેં ત્યાગ કરી દીધો, ઠર્યો ઠર્યો રે ઉર વૈરાગ. પણ એ ત્યાગ ક્યારે થાય, ક્યારે થાય, ક્યારે થાય, વૈરાગ ઠરે ત્યારે. નેતર કાર્યાણીને સાતમા પ્રમાણે ચટકી લાગે, વૈરાગ ચટકી લાગે, હાલતો થાય, ઉતરી જાય ત્યારે ફરીને હાલતો થાય, સમજાય છે એમાં તમને. વૈરાગ ઠરે તો કામ થાય, જીવનમાં વૈરાગ ઠરે અને કામ થઈ જાય. એવું નથી કઈ ભગવાધારી જ વૈરાગ્યું હોય, ગ્રહસ્થ પણ વૈરાગ્ય હોય, ગ્રહસ્થ વૈરાગી હોય. અને એવું નથી ભગવાન પહેરી લીધા બધા વૈરાગી છે. અમે કોક કોક રાગી નીકળે ક્યારેક, ન નીકળે. હે ગ્રહસ્થમાં વૈરાગી હોય, ત્યાગીમાં પણ રાગી હોય, પણ મોજ અને મસ્તી એને આવે જે વૈરાગી ત્યાગાવાશ્રમમાં ગ્રસ્થાશ્રમ, પણ જે વૈરાગી સાચો એને મોજ છૂટે. ભક્તો એવા અનેક ઇતિહાસો જોવા તમને મળશે, વૈરાગી પુરુષો ગ્રસ્થાશ્રમ પણ હતા. આમાં ગામના દેવજી ભગતનો ઇતિહાસ યાદ કરો, હે અરે મહારાજ કોઈ પણ ધામમાં તેડવા જાય તેને પૂછીને લઈ જાય. એક દાડો પોતે વાડી હતા અને ખેતીનું કામ કરતા મજૂરની સાથે, ત્યાં મહારાજ નીકળ્યા. અને મહારાજ નીકળ્યા ને તે મહારાજ કીધું, ભગત મારા ઊંચું જોયું તે વિમાનમાં મહારાજે તેનો છોકરો ભેગો, 22 વર્ષનો છોકરો, કેટલા વર્ષનો, 22 વર્ષનો છોકરો વિમાનમાં બેઠેલો. મારે કે મહારાજ પેલા રેઢા ઘેરે ખાતર કા પાડ્યું, શબ્દ સમજાય તમને, તે હું બેઠા છે એમને ભલામણા શબ્દ સમજાય ત્યારે, મારા રેઢે ઘેરે ખાતર પાડ્યું. મહારાજ કે તમે ક્યાં તો મુકતા છે? મારે કે ના ના મહારાજ, એવું તો કેમ કહેવાય, મહારાજ આ મારા 60 થયા, હજી ખબર નહીં કેટલા વરાય રહેવું પડે પછી હવા હે, અને આને તો 22 વર્ષની ઉંમરમાં મહારાજ આપનું સાનિધ્ય મળી ગયું, તો મારે એમ તો કેમ કહેવાય મહારાજ તમે મુકતા જાઓ. અને રાગી કહેવાય કે વૈરાગી કહેવાય, હે, બાઈવરોનો દીકરો એને મારા ધામમાં તેડી જાય, અને મારે ને કે મહારાજ એમ તો મારે કેમ કહેવાય તમે મુકતા જાઓ, અન્નમ વૈરાગ. મહારાજ કે જેના હૃદયમાં ઠરીન ઠામ વૈરાગ થાય એ મોજને માણી શકે, એ બધું છોડી શકે. જોયું જોયું રે જગમાં જરૂર શ્રી હરિ સંત મળી, ખોયું ખોયું રે દુખડું દૂર શ્રી હરિ સંત મળી. જોયું જોયું રે જગમાં જરૂર, ખોયું ખોયું રે દુખડું દૂર શ્રી હરિ સંત. બહુ જોયું કે આ બધે જોયું, દુનિયામાં જગતના વૈભવમાં વિદ્યા બધે જોયું, પણ દુખડો તો ત્યારે દૂર થાય જ્યારે ભગવાન મળે, ભગવાનના સાચા સાધુ મળે, ભગવાનના ભક્ત મળે. ભક્તો તમારા મનમાં થાય વારંવાર તમે સંત અને ભક્ત બોલો, આચાર્ય મારે કેમ નથી બોલતા, એ કે ભગતની બારી નથી, એ તો પરમહંસના ગુરુ છે, એટલે એ શબ્દમાં આવી જ ગયા, એ તો પરમહંસના ગુરુ છે. જ્યાં સુધી ભગવાન ન મળે, ભગવાનના સંત કે ભક્ત ન મળે, ત્યાં સુધી બધા દુઃખ દૂર થવા કઠણ છે. અને ખરેખર જીવ ભગવાનનો થઈ જાય ને ત્યારે ભગવાન પળે પળે રક્ષા કરે. બોલો આમાં પરના ને કરશન બામણિયા મારે કેવી રક્ષા કરતા છે, કરશન બામણિયાના ખેતરમાં કપાસ વાવેલો 25 વીઘાનો, તે ચોર 30 ચોર એકવાર કપાસ ચોરવા પડી ગયા. બોલો, અને કરશન બામણિયા તો મોડી રાત સુધી માળા ફેર નિરાતે ઘેર હુતા હતા, ભગવાનના ભક્તને હુઈ જવાનું છે નિરાતે, ભગવાન જાગશે પણ ક્યારે, પોતે ભગવાન માટે જાગશે ને પછી ભગવાનની ભક્તની માટે જાગશે. કરશન વામણિયા તો લાંબી હોડ કરીને હુતા હતા, 30 મજૂર લોકો 30 ચોર લોકો ખેતરમાં કપા ચોરવા માટે પગ ગયા, અને 30 જણાએ કપાસ ઉતાર્યો, મણ બબે મણ કપા ઉતાર્યો, અને ગાહડા જ્યાં વાળવાની તૈયારી કરીને તે મારા પગ ગયા. અને ચાબુકે મેળ્યા ખોટા મારવા, અને ચાબુકે મેળ્યા પ્રહાર કરવા, ઓલા ચોર લોકો બધા ભાગી ગયા. ચોર જયારે ભાગ્યા ત્યારે મહારાજે કરશન વામણિયા જગ્યા, મહારાજ કેલા જાગ જાગ, ક્યાં સુધી હું તો રહીશ, વીણું તો દીધો લઈ આવી તો ખરો, પળે પળે ભગવાન રક્ષા કરે. પણ ક્યારે ભગવાન ના આપણે થઈ જઈએ ત્યારે. અહીંયા અદભુત વાત નિષ્કાંત સ્વામી લખી રહ્યા છે, સ્વામી કે જોયું જોયું રે જગમાં જરૂર શ્રી હરિ સંત મળી, ખોયું ખોયું રે દુખડું દૂર શ્રી હરિ સંત મળી. મહારાજ મળતાની સાથે પરમ સુખ પ્રાપ્ત થયું, તમામ દુઃખ ખોઈ નાખ્યું, તમામ દુઃખ ટળી ગયું, મોહ્યું એટલે એ તો બાકી નહીં બધી પૂરી, આ તો હાલો સાંભળીએ 16મી કડી.
મોહ્યુરે મન જોઈ નાથ શ્રી હરિ સંત મળી, મોહ્યુરે મન જોઈ નાથ શ્રી હરિ સંત મળી, ત્રોયું ત્રોયું રે ચિત કે સાથ શ્રી હરિ સંત મળી, ત્રોયું ત્રોયું રે ચિત કે સાથ
Bye. पूरे कारज आवार
सिद्धो सिद्धो रे कारज आवार
सिद्धू रे कारज आवार श्री हरि संत मणि
हे
पाव्या पाव्या रे भव चल पार श्री हरि संत मणि
पाव्या पाव्या रे तू कर पार श्री हरि संत मणि बाम्या बाम्या रे तू कर पार श्री हरि संत मणि बाम्या बाम्या रे तू कर पार श्री हरि संत मणि
मोहियु मोहियु रे मन जोई नाथ श्री हरि संत मणि प्रोयु प्रोयु रे चित एहसास श्री हरि संत मणि जगत में जे काय रूप देखाय छे जे काय देखातो होय ए तमाम रूप ना सर्जनहार स्वयं आनंद भक्तों ना भाव ने पूर्ण करवा माटे आ पृथ्वी पर कोटी काम ने लज्जा पमाड़े एवं रूप धारण करी पधारे त्यारे कोनु मनो मोहे को हे कोनु मनो मोहे बलबलन मन मोही जाए। महाराज वन विचरण करता करता होता था ने ए वक्ते श्रीपुर नी बाजू में गाम थी थोड़क बार एक मठ अन महाराज मठ नी बार उतर्या अन मारनी उम्र लगभग 14-15 वर्ष नी उम्र 14-15 વર્ષના એ કુમળી કાયા અને અદભુત એ સ્વરૂપ કોનું મનનું મોહે. હવે મઠના જે મહંત હતા ને એ જરાક બારીમાં ડોકો કાઢવા ગયા મારને જોઈ ગયા, પણ ચિત્તની વૃત્તિ ખેંચાઈ ગઈ. એકદમ દોડતા દોડતા આવ્યા, મારને જોઈને મનમાં એમ થયું, ઓહો આ તો કોઈક અલૌકિક વર્ણી લાગે છે. હાથ જોડ્યા, વર્ણિરાજ આશ્રમમાં પધારો, આશ્રમમાં પધારો, હાલો તમને સરસ સરસ ભોજન કરીને જમાડું. મહારાજ કે અમને ભૂખ નથી લાગી. કે વર્ણિરાજ હાલો ને જરાક, મારે કે નથી આવું, નથી ભૂખ લાગી. મારે કે પણ તમને ખબર સંધ્યા ઢળું ઢળું થઈ ગઈ છે, તમે હાલો ભૂખ ન લાગી તો કાંઈ નહીં, એમનું ખુઈ જાજો અંદર, બાકી હમણાં સાવજ આવશે ને તો તમને ખાઈ જશે. મહારાજ કે અમે સાવજ બાવજ કોઈને ગણકારતા નથી, આ તમારી ને સાવજ આવ્યો નહીં, અમે તો કેટલાય વનની વાટે ફરતા ફરતા આવ્યા, કેટલાય સાવજ મળ્યા, દીપડા મળ્યા, વાઘ મળ્યા, એમ કોઈથી ડરતા નથી. બહુ મઠના અધિકારી એ સંન્યાસી મહાત્મા સમજાવ્યા, મહંતે બહુ સમજાવ્યા, તમે હાલો કોઈ રીતે મારા એકના બેનો થાય. મનમાં એમ થયું આ બાળ જોગી છે, બાળ અઠ અને યોગી અઠ આ છૂટશે નહીં. એ મહંત અંદર તો ગયા પણ મહંતનું કાળજું કોરાતું હતું, મહારાજને જોયા વિના રહી નહોતું હગાતું. બીજી બાજુ મહારાજના આઠ ઉપર દયા આવતી હતી અને ત્યાં તીરણમાં બેઠા બેઠા જોતા શું થાય શું થશે. મહારાજને પહેલી વાર મળે ને તોય મનને ખેંચી લે એ મહારાજની મૂર્તિ. જો કે પછી તો બહુ પ્રસિદ્ધ વાત છે, મહંતને ઊંઘ નહોતી આવતી, બધા હોઈ ગયા પણ મહંતને ઊંઘ નહોતી આવતી, કારણ કે મહારાજના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ ખેંચાઈ ગઈ હતી. એમાં લગભગ 11 ને 12 વાગ્યા ત્યાં ડણકો દેતો દેતો હાવજ આવ્યો અને તાળ સાંભળી મહંત કાંપી ઉઠ્યા, જબરી ત્રાડ મારી. મંત્રો હૃદય ધ્રુજી ઉઠ્યું, એમ એક સેકન્ડ તો આંખ વીચી ગયા અને એમાં એમ સ્લાંગ મારતો 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 સાવજ્યા મહારાજ પાસે પહોંચ્યો અને સ્લાંગ મારીને મારણ ઉપર જ્યાં પડવા જાય મન તો આંખ વીચી ગયા, પણ જ્યાં મારણ પણ તરાપ મારવા ગયો મહારાજે જરાક આંખ ખુલી એના સામે જોયું, આમ તરાપ મારનારો સાવજ પીછે હઠ કરીને મારના પગમાં પડી ગયો. અંતમ વિચારો મહારાજનું કેટલું મોહક એ સ્વરૂપ હશે, માણ તો ખેંચાઈ જાય સાવજ પણ આંખનું મટકું માર્યા વિના એ મહારાજને ટગર 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 જોવા લાગ્યો. અને મહારાજ એ સાવજની કેશવાળી પર હાથ ફેરવે માથા પર હાથ ફેર્યો. મહંત આંખ ખોલી તિરાડમાં જોયું. મહંતને આશ્ચર્ય થયું. સાવજ લપાઈને મહારાજ પાસે બેઠો છે. મહારાજ કેશવાળી પર હાથ ફેરી રહ્યા છે. અને મહારાજના મનમાં વિચાર થયો, મારે ધ્યાનમાં બેહવું છે તો આને ધ્યાનમાં બેહરી દઉં ને. અને મહારાજે એ સાવજના ઉપર જે ફરીવાર દ્રષ્ટિ નાખી અને એ સિંહને સમાધિ લાગી. મહંતે આ દ્રશ્ય જોયું, મનમાં વિચાર થયો, વર્ષોથી મારી સાધના જે કરું, સાધનું ફળ આપવા માટે પોતે અહીંયા પરમેશ્વર પધારી ચૂક્યા છે. મારા સમાધિ વ્યાઈ ગયા, સાવજે સમાધિ વ્યો ગયો, મહંત એકલા જાગે. હવારના પોરમાં ગામમાં, આખા ગામમાં ખબર પડી ગઈ કે આપણા મઠના સ્થાનની અંદર નજીકમાં એક કોઈ મહાન વર્ણિરાજ આવ્યા છે. અને સાવને સમાધિ લગાવી આખું ગામ ઉમટ્યું. મહંતજી પણ મહારાજ પાસે આવ્યા અને મહારાજની પાસે આવી અને પ્રણામ કરીને કહેવા લાગ્યા, મહારાજને કહે આપે તો અદ્ભુત કાર્ય કર્યું છે, અરે આવા સાવજને વશ કર્યા, આપની સામર્થ્ય અલૌકિક છે, માટે આપ મારા મઠમાં પધારો, સાંભળો મારી પાસે બહુ મોટી જાયગા છે, વર્ષની 1 કરોડની તો આવક છે, બહુ જાજી મિલકત છે, જમીને ખૂબ જાજી, હું તમને આ મઠના મહંત બનાવી દઉં, હાલો તે મારા મઠમાં આવો. મહારાજ કે મેં મહંતાય કરવા માટે સંસાર નથી છોડ્યા, આ જગતના પદાર્થમાં બંધાવવા માટે નથી છોડ્યા, અમે તો હજારો લાખો બંધાયેલાને છોડાવવા માટે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. મારીની વાત સાંભળી એ મહંતને ગામના બધા મેળા કહેવા, ઓહો આવા સિંહને તમે વશ કર્યો, તમે જો ગુજરાતમાં જાઓ ને ત્યાં તો સિંહ જેવા દરબારો છે, કોઈને વશ થતા નથી, કાઠી અને દરબારો, તમે ગુજરાતમાં જાઓ ને તો એને પણ વશ કરશો. મહારાજ કે એને વશ કરવા માટે જ અમે સંસાર છોડીને આ બાજુ કદમ ઉઠાવ્યા છે, એને વશ કરશું એટલા જ નહીં, એને અમારા પરમ એકાંતિક ભક્ત પણ નિર્માણ કરશું. મહંજીએ કરગરીને કીધું, પણ કૃપાનાથ આપ અહીંયા રોકાણનું ફળ શું, મને કાંઈ પ્રાપ્તિ? મહારાજ કે મહંજી અંતકાળ આવે મને સંભાળજો, જાવ અમે તમને કોલ આપીએ છીએ, સ્વામી અમે તમને તેડવા માટે આવશું, અક્ષરધામમાં તમને તેડી જશું. મહારાજની મૂર્તિ અલૌકિક છે, જેને કારણે મોહ્યું મોયુરે મન જોઈએ નાથ, ભલભલાન મન મોહી જાય, એનું જો મોહી જાય પછી નિષ્કળ સ્વામી મોહી જ જાય ને. પ્રોયુ પ્રોયુર ચિત્ત ઇહ સાથ, જેને કારણે ચિત્ત મહારાજને સ્વરૂપની અંદર એકાકાર થઈ ગયું. સ્વામી કહે દીધું દીધું રે દર્શન દાન, શ્રીહરિ સંત મળી, કીધું કીધું રે અમૃત પાન, શ્રીહરિ સંત મળી, દીધું દીધું રે દર્શન દાન, શ્રીહરિ સંત મળી. મહારાજ મળ્યા અને મારને ઓળખાવ્યો, સંત સમુદાય મળ્યો કે જેને કારણે મહારાજના દિવ્ય દર્શનનો આનંદ માણી શક્યા. ન તો મહારાજ મળ્યા હોય પણ મહત્તા ન હોય તો ચિત્ત કોદી ખેંચાય, મહિમા સમજાય ત્યારે વૃત્તિઓ ખેંચાય. સ્વામી કે અનંત આત્માઓ ખેંચાઈ ગયાનું કોઈ કારણ જો હોય તો ભગવાનને ઓળખાવનારા ભેગા સંત પણ મળી ગયા અને ભગવાને પોતાનું અલૌકિક દર્શન આપ્યું. અને ભક્તને દર્શન આપવામાં જ મારો રસ હોય, બોલો. ભક્તની જે તે પ્રકાર કે રક્ષા કરીને મારા દર્શન, બહુ પ્રસિદ્ધ એક પ્રસંગ કહું. સાવદા ગામની અંદર શ્યામદાસ કરીને એક બહુ સારા ભગત, પોતાની પેઢી મોટી ચલાવે, પણ એક દાડો કોણ જાણે ઉતાવળ હશે પેઢીમાં, તે તાળું તો માર્યું પણ હાકળ જ ન મારી, હાકળ બંધ કરીને તાળું મારી એ ગેમનો. મહારાજને ભક્તની ચિંતા થાય, કહો મહારાજ પોલીસના રૂપે આવ્યા, જમાદાર રૂપે આખી રાત મહારાજ ને પહેરો પહેર્યો. જે આ ભગતની દુકાન હતી ને શ્યામદાસ, એની સામે જ બરાબર કાંઈક પ્રસંગ હશે કંદોઈની દુકાન, એટલે આખી રાત એ રસોઈ બનાવતા કંદોય. એના મનમાં વિચાર થયો કે ભગતની પેઢીમાં કાંઈક હારી મોટી તેજી રૂતરી લાગે છે, જેને કારણે જમાદાર આખી રાત ચોકી કરે છે. 4 વાગ્યા સુધી ચોકી કરી અને 4 વાગે ચોકી પૂરી કરી અને મહારાજની ઘેરે ગયા અને ઘેરે જઈને મહારાજ શ્યામદાસને જગાડ્યો, શ્યામદાસ જાગ. શ્યામદાસ જાગે નહીં, ભગતને છે ને ઉપાધિ, ઉપાધિ માત્ર ભગવાન કરે. 3 ફેરી કીધું તો એનો જાગી, એની માં જાગી ગઈ. એની માં જાગી, મહારાજને જોયા, ઓળખી, અરે મહારાજ તમે, એકદમ શ્યામદાસ જગાડ્યો, શ્યામદાસને જગાડી ગયેલા, જાગ જાગ શ્યામદાસ જોતો કરો, મહારાજ દર્શન દેવા આવ્યા. શ્યામદાસ અડફ દેખાનો જાગી ગયો અને જાગીને મહારાજને જોયા, અરે મહારાજ આપ દર્શન દેવા પધાર્યા? મારે કે દર્શન દેવા પધાર્યો, આંખ સામે જો લાલ ગુમ થઈ ગઈ, આખી રાત જાગ્યો છું, તે તાળું માર્યું પણ હાકળ મારી નથી, માટે જા તારી પેઢીએ તાળું માર, અને શ્યામદાસ દોડતા દોડતા પેઢી આવ્યા ત્યારે પેલો કોંદો હતો ને એ કે પાંચ હું કાંઈ નવી કાંઈ તેજુરી આવીશ? શ્યામદાસ કે કેમ? તો કે આખી રાત અહીં પહેરો તમારા ભરતા જમાદાર. અને ત્યારે શ્યામદાસે કીધું, સાંભળો તેજુરી તો નવી નથી આવી પણ હું હાકળ મારતા ભૂલી ગયો હતો અને ખાલી તાળું મારી દીધું હતું, જેથી કરીને મારા ભગવાન સ્વામિનારાયણ જમાદારનું રૂપ ધારણ કરી આખી રાત મારું રક્ષણ કરવા માટે પધાર્યા. આટલું જ નહીં, મને દર્શન થઈને પાસે કઈ હોય તે નહીં ગયા. નાટલા શબ્દ સાંભળીને પેલો કંદોય પણ હરિભગત થયો અને શ્યામદાસને છેલ્લે મારા ધામમાં તળી ગયા અને કંદોયને મારા ધામમાં છેલ્લું પાડી ગયા. ભક્તને રક્ષણ કરીને દર્શન આપવાનું ભગવાનને તાન કેટલું! માટે નિષ્કળાનંદ સ્વામી કહે, દીધું દીધું રે દર્શન દાન. દાન કોને કહેવાય ખબર? દાન ઓરિજિનલ દાન કોને કહેવાય? માગ્યા વિના મળે ને ઓરિજિનલ દાન કહેવાય. કોને કહેવાય? માગ્યા વિનાનું સહજ મળે એનું શું કહેવાય? ઓરિજિનલ દાન કહેવાય. દાનના ત્રણ પ્રકાર કીધા, દૂધ જેવું, પાણી જેવું અને ત્રીજું લોહી જેવું. સહજમાં પ્રાપ્ત થાય, માગ્યા વિનાનું પ્રાપ્ત થાય એને દૂધ જેવું કહેવાય. માગે બેહારે ને કહે ભગત જરાક આમ લખાવો ને, અને ભગત પ્રેમથી લખાવી પણ દે તોય માગ્યા પછી લખાવે એટલે શું કહેવાય? પાણી જેવું. અને ભગતને કહે ને ભગત કે ના હમણાં નથી સંકલ્પ. છોકરા લગ્ન કરીને કેમ 2 લાખ ખર્ચ્યા? અહીં હું કાંઈ કઠણ પડે છે? પણ જમી હમણાં વ્યવસ્થા થઈ નથી, આપવું પડશે નહીં હાલે. અને પરાણે છાતી પર બહેન લઈ લેવું એનું શું કહેવાય? લોહી જેવું. ભગવાને દર્શન શું કર્યું? દાન. શ્યામદાસે યાદ રાખો કૃષ્ણ બ્રાહ્મણીયાએ સંકલ્પ નહોતો કર્યો, સંકલ્પ નહોતો કે મારા દર્શન દેવા માટે આવશે, અને સામે ચાલીને દર્શન દેવા માટે ગયા. માટે નિષ્કળાનંદ સ્વામી કે દીધું દીધું રે દર્શન દાન, શ્રીહરિ સંત મળી કીધું કીધું રે અમૃત પાન. અને ભાઈ એવું દાન મળે પછી અમૃત પાન કરે જ ને, પછી મહારાજનું મહાલૌકિક સુખ દર્શનનું એમ અદભુત રીતે માણ્યું છે. લીધું લીધું રે સુખ અપાર, શ્રીહરિ સંત મળી સીધ્યું સીધ્યું રે કારજ આજ આવાર, શ્રીહરિ સંત મળી. લીધું લીધું રે સુખ અપાર. અને પછી ભાઈ એવું દાન મળે પછી તો સુખને લૂંટે જ ને કહો. ભગવાન ક્યારેક ક્યારેક ભક્તો પર અઢળક ઢળી જાય. દેવજી ભગતને પેલા બહુ ઉપદ્રવ હતો, પીઠવાજાળના દેવજી ભગત, પછી આંબા ગામ રહેવા આવેલા, પણ જબરો ઉપદ્રવ, એક માળો ખાખી ભારે હેરાન કરતો હતો. એનો બાવ એનો ગુરુ હતો, જબરો હેરાન કરતો હતો. મહારાજ પાસે આવ્યા, મહારાજ કે ચિંતા છોડો બધી ઉપાધિ ટળી જાહે. અને મહારાજ કે અમે તમારી સાથે ને સાથે છીએ, સંગ આખો આવેલો. દેવજી ભગત પાસે જ્યારે જતા હતા ત્યારે દેવજી ભગતને 5 હાથ દૂર મહારાજ આગળ ચાલતા દેખાય. દેવજી ભગતને મહારાજ 5 હાથ આગળ દર્શન દેતા દેખાય. અને દેવજી ભગત જ્યાં ઘેરે ગયા એ પહેલા જ મહારાજ કામ પતાવી દીધું, એટલે બાવાના કાનમાં બંગા રૂપે ઘેરી ગયા. બોલો, અને બાવાને પીડા ઉપડી પીડા ઉપડી, રહેવાય નહીં, ધમપછાડા કરે. એના બધા ચેલા ભેળા થઈને એને લઈ ગયા બગસરા ગામમાં. બગસરામાં ગયા ત્યાં કોઈક વૈદેશી એને પછી કાંક અંદર નાખ્યું, તો બંગા બહાર નીકળી, થોડીક નિરાશ થઈ. અને પછી પાછા જ્યાં ગામની અંદર પ્રવેશ કરવા ગયા તે ફરી વાર પાછી એની પીડા, એને દુઃખ ઉપડ્યું. અને એનું દુઃખ ફરી વાર જ્યારે થયું ને શરૂ, ત્યારે વળી પાછા અમરેલી લઈ ગયા. અમરેલી લઈ ગયા તે ફરી વાર એ કાંક અંદર નાખ્યું, બગા બહાર નીકળી, થોડી પીડા શાંત થઈ. અને ત્રીજી વાર જ્યાં ગામમાં આવ્યા ને તો ફરી વાર પીડા શરૂ. પછી બાવો કોઈને પૂછાવીને રાતને ભાગ્યો. અને દેવજી ભગત પીઠવાદળ પાછા આવ્યા. આંબા ગામ બહુ મોડા રહેવા ગયેલા એમ એના જીવન ઇતિહાસમાં લખ્યું છે. પીઠવાદળ પાછા જે આવ્યા ત્યાં તો ભાઈ એના માતુશ્રી સામેથી આવ્યા અને આરતી ઉતારી, કીધું બેટા તું યાત્રા કરવા ગયો તો? ને એના દેવજી ભગત કીધું, માં મારે યાત્રામાં જવું ગઢડા, મને હુખડી બનાવી દે તો? નવરો નવરી નથી પણ પુરુષોત્તમ નારાયણ એના એના હૃદયમાં પ્રવેશ કરી ગયા. અને આંબા દેવજી ભગત જ્યારે ઘેરે પાછા આવ્યા ત્યારે સામેથી દેવજી ભગતની આરતી ઉતારી અને દેવજી ભગતનું સ્વાગત કર્યું અને કીધું, આજથી બધા ભગવાન સ્વામિનારાયણને શરણે છીએ. અને દેવજી ભગત આખા ગામની અંદર સત્સંગ કરાવે. માટે સ્વામીએ લખે, લીધું લીધું રે સુખ અપાર, શ્રી હરિ સંત મળી સીધ્યું સીધ્યું રે કારજ આવાર. બધા કામ મહારાજે પૂરા કરી દીધા. સીધ્યું એટલે સિદ્ધ થયું. દેવજી ભગતના મનમાં સંકલ્પ હતો આ બધાને સત્સંગ થાય, અને દેવજી ભગતનો એ સંકલ્પને મહારાજ સિદ્ધ કર્યો. ભક્તો આપણે હજારો સંકલ્પ મહારાજ સિદ્ધ કરતા છે પણ આપણને એને ગમ નથી, કારણ કે આપણે એ મારા સંકલ્પ સિદ્ધ કરે ને મારનું વિશેષ ભજન કરવું જોઈએ, એને બદલે આપણે પાછા કોટમ બીજા વૈયા જઈએ. માટે જ્યારે પણ સંકલ્પ કોઈ કર્યો ને મારા સિદ્ધ કરે ત્યારે મારો ઉપકાર માનો ને ભૂલતા નહીં. મહારાજ મારી તો લાયકાત નથી આ કાર્ય હું કરી શકું, પણ તારી કૃપાથી થઈ રહ્યું છે એમ જ્યારે મનાશે ત્યારે મહાલૌકિક સુખની પ્રાપ્તિ થશે. એવી રીતે અદ્ભુત રીતે 18 કડીને સંભળાવીને હવે 19મી કડી સ્વામી સમજાવશે, પરંતુ એને આપણે આવતીકાલે સમજશું. અત્યારે પરમાત્માના જય ઘોષની સાથે મારી વાણીને વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.